हरे कृष्णा 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 हरे हरे,
हरे राम 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 हरे हरे,
हरे कृष्णा
कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे,
हरे
कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
भगवान श्री रामचंद्र नो जन्म थयो, आजे राम जन्म छे ले अर्धो कलाक वधारे थशे, सवा सात सुधी कथा चालशे, बधा धैर्य राखे। भगवान श्री रामचंद्र नो जन्म थता राजा दशरथ, कौशल्या, सुमित्रा, कैकई, समस्त अवधवासी ना हृदय में प्रसन्नता, आनंद। धीरे धीरे भगवान रामचंद्र मोटा थाय, चारे भाई मोटा थाय। एक दिवस नी वात, राजा दशरथ ना राज्य में महर्षि विश्वामित्र पधारे छे। विश्वामित्र आवे राजा दशरथ एमनो स्वागत करे। राजा दशरथ विश्वामित्र ने प्रार्थना करे, प्रभु शुं जोईए छे तमने, हुं तमारी शुं सेवा करी शकूं। त्यारे विश्वामित्र कहे छे, राजन अमे लोको जंगल मां यज्ञ करी रह्या छीए, यज्ञ में अनेक असुरो बाधा दे रहा है, कृपा करी तमे तमारा पुत्र राम अने लक्ष्मण ने अमारी साथे वन में मोकलो कि जेनाथी अमे असुरो ना प्रकोप थी मुक्त थईए, दूर थईए। आटलू सांभळता राजा दशरथ ना हृदय में ध्रासको पड्यो। राजा दशरथे कीधु, विश्वामित्र जी, आटली उमरे मने संतानी प्राप्ति थई छे, अने एमाय तमे राम ने लक्ष्मण ने लई जवा मांगो छो, तमारे जोईतु होय तो धन लई जाओ, तमे कहता हो तो हजारों हजारों नी सेना तमारी साथे मोकलू, पण तमे राम ने न लई जाओ, कारण के राम मारा प्राण तुल्य छे। राम जो योजशे मारा प्राण निकली जशे, तमे राम ने लक्ष्मण ने न लई जाओ। राजा दशरथ प्रार्थना करे, विनंती करे, विश्वामित्र समझे नहीं। अंते वशिष्ठ जी राजा दशरथ ने समझावे, प्रभु हे दशरथ महाराज, आ विश्वामित्र कोई साधारण व्यक्ति नहीं, जो तमारा पुत्रो आनी साथे जशे तमारा पुत्र नो यश वधशे, माटे तमारा पुत्र ने विश्वामित्र साथे मोकलो। वशिष्ठ जी ना केवाथी राजा दशरथ राम अने लक्ष्मण ने विश्वामित्र साथे मोकले छे। राम अने लक्ष्मण जंगल मां जाए, विश्वामित्र इत्यादि ऋषिमुनि यज्ञ प्रारंभ करे, अने यज्ञ मां बाधा देवा माटे अनेक असुरो ताड़का, सुबाहु, मारीच, भगवान राम सौथी पहला ताड़का नो वध करे छे। એની પાછળ અનેક તત્વો છુપાયેલા છે. સંક્ષિપ્તમાં એટલું જ સમજો, ભગવાનને વિચાર કર્યો કે સૌથી પહેલા જે અસુરોને જન્મ દેવા વાળી છે એને જ મારવી જરૂરી છે. ત્યારબાદ સુબાહુનો વધ કર્યો. ભગવાને મારીચને ન માર્યો, મારીચને વગર ફર વાળું બાણ મારી સાત સમુદ્ર પાર મોકલી દીધો. આગળની લીલામાં કામ આવશે. વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા થઈ અને એ જ સમયે જનકપુરથી રાજા જનકે વિશ્વામિત્રને એક પત્ર લખ્યો કે હે વિશ્વામિત્રજી, મારી કન્યા સીતાના વિવાહ કરાવવા જઈ રહ્યો છું. અનેક રાજા મહારાજાઓને આમંત્રણ આપ્યું છે, તમે પણ આ સ્વયંવરની શોભા વધારવા માટે જનકપુરમાં આવો. સાંભળ્યું છે તમારી સાથે બે રાજકુમાર છે, એમને પણ સાથે લઈને આવજો. આટલું સાંભળતા વાંચતા વિશ્વામિત્રજી રામ અને લક્ષ્મણને લઈ એ વિદેહ રાજા જનકની સભામાં જનકપુર જઈ રહ્યા છે. જનકપુર જવા માટે જંગલના રસ્તે પસાર થઈ રહ્યા છે. એ જંગલની શોભા ભગવાન રામ અને લક્ષ્મણ જોઈ રહ્યા છે. વિશ્વામિત્ર આગળ ચાલે, રામ લક્ષ્મણ પાછળ ચાલે છે. ભગવાન શ્રી રામચંદ્રએ એક અદ્ભુત દ્રશ્ય જોયું. ગોસ્વામી લખે છે, આશ્રમ એક દીખ મગ માહી, ખગ જીવ જંતુ તહ નાહી, પૂછા મુનિ શીલા પ્રભુ દેખી, સકલ કથા પ્રભુ કહી વિશેષી. ભગવાન શ્રી રામચંદ્રએ એક આશ્રમ જોયો, બહુ સુંદર આશ્રમ હતો, પણ એ આશ્રમમાં કોઈ પણ પ્રકારનો જીવ નહીં, મનુષ્ય નહીં, પશુ નહીં, કોઈ નહીં. ભગવાન રામ વિચાર કરે, આટલો સુંદર આશ્રમ જંગલમાં અને કોઈ જીવ નથી, કોઈ જંતુ નથી. પણ ભગવાનની નજર એ આશ્રમમાં એના પ્રાંગણમાં એક પથ્થર ઉપર ગઈ. એ દૂરથી ભગવાન વિશ્વામિત્રને કહે છે કે પ્રભુ, આ બહુ સુંદર પથ્થરની બનેલી મૂર્તિ આ શું છે? આ મૂર્તિ અહીંયા શું કરે છે? પથ્થરની મૂર્તિ હતી. ત્યારે વિશ્વામિત્રજી કહે છે કે રામ, હે રાઘવ, ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરિધી, ચરણ કમલ રજ ચાહતી, કૃપા કરહુ રઘુબીર. હે રાઘવ, આ ગૌતમ ઋષિની પત્ની છે, પાપવશ નહીં, પાપને કારણે નહીં, પોતાના પતિના શ્રાપને કારણે પથ્થર બની ગઈ છે. એક દિવસની ઘટના, ગૌતમ ઋષિ અને એની પત્ની જેનું નામ અહલ્યા હતું, આ બંને આશ્રમમાં રહેતા હતા. અહલ્યાનું રૂપ એટલું સુંદર હતું, દેવરાજ ઇન્દ્રની નજર બગડી. એક દિવસ ગૌતમ ઋષિ રોજ બ્રહ્મ મુહૂર્તના સમયે જાગી જતા. પહેલાના જમાનામાં જાગવા માટે અલાર્મ નહોતા. એ કુકડાના અવાજ સાંભળી ખબર પડી જતી કે સવાર પડી ગઈ છે. આજે તો લોકો કુકડાને મારીને ખાઈ જાય છે, એટલે અલાર્મ રાખવા જરૂરી છે. તો ગૌતમ ઋષિ રોજ સવારમાં એ કુકડાનો અવાજ સાંભળી ઘરેથી નીકળી જતા સ્નાન કરવા માટે. પણ એને ઠગવા માટે ઇન્દ્રએ કુકડાનું રૂપ લીધું. રાતે 2 વાગે કુકડાનો અવાજ કર્યો. ગૌતમ ઋષિ એ ઘરેથી સ્નાન કરવા માટે નીકળ્યા અને ઇન્દ્ર પછી ગૌતમ ઋષિનું રૂપ લઈ ઘરમાં આવી ગયો. ગર્હિત કર્મ, અહલ્યા સાથે સંગ કર્યો. અને જેવો ઇન્દ્ર અહલ્યા સાથે સંગ કરીને બહાર નીકળતો હતો, ગૌશમ્ભીથી ઋષિ પાછા ફરતા હતા. એણે જોયું મારી જ જેવું એક રૂપ અંદરથી બહાર નીકળ્યું, એ કોણ છે? જલ્દી જલ્દી ઘરે પહોંચી એ પત્નીને પૂછ્યું, એ જે હમણાં આવ્યો તો એ કોણ હતો? અને અહલ્યા તો અવાક રહી ગઈ. અરે તમે મારા પતિ છો તો હમણાં હતા એ કોણ? અહલ્યા વિચારવા માંડી. ગૌતમ ઋષિ પૂછતા રહી ગયા, એ કોણ હતું, કોણ હતું? અહલ્યા કાંઈ બોલી નહીં. ગૌતમ ઋષિને ક્રોધ આવ્યો, પથ્થરની જેમ ઊભી છો, જા હું તને શ્રાપ આપું છું, તું પથ્થર થઈ જા. બિચારી અહલ્યાનો કાંઈ વાંક નહોતો, કોઈ દોષ નહોતો, પણ એ પતિના શ્રાપને કારણે અહલ્યા પથ્થર થઈ ગઈ. અને પછી ગૌતમ ઋષિને ખબર પડી કે આ ઇન્દ્રએ આવું કાર્ય કર્યું છે. ઇન્દ્રને શ્રાપ દીધો કે તારા શરીર ઉપર 1000 આંખો આવી જાય, એટલે ઇન્દ્રનું એક નામ પણ છે સહસ્ત્રાક્ષ. 1000 આંખ ઇન્દ્રના શરીર ઉપર છે, જે કઈ કામની નથી, બસ કુરૂપ બનાવી દીધું. આમ એ અહલ્યા હજારો હજારો વર્ષોથી અહીંયા પથ્થર બનીને પડી છે. હે રામ હે રાઘવ, બસ તમારા ચરણની રજ એની ઉપર મૂકી દો, તમારો ચરણ એની ઉપર ધરી દો અને એ અહલ્યાનો ઉદ્ધાર કરો. એ મહર્ષિ વિશ્વામિત્રે જ્યારે આજ્ઞા આપી, ભગવાન શ્રી રામચંદ્ર ધીરે ધીરે આગળ વધે અને દેવી અહલ્યાનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રી રામચંદ્ર પોતાનો પવિત્ર ચરણ કમલ એ અહલ્યાના મસ્તક ઉપર રાખતા જ ગોસ્વામીજી લખે છે, ભગવાન શ્રી રામચંદ્રના ચરણની રજ એ અહલ્યાના મસ્તક ઉપર પડતા અહલ્યા પ્રકટ થઈ ગઈ. બહુ સુંદર સ્વરૂપ. અને એ અહલ્યા બંને હાથ જોડી ભગવાન શ્રી રામચંદ્રને પ્રાર્થના કરે છે. ગોસ્વામી લખે છે, પર સદ પદ પાવન શોક નશાવન પ્રકટ ભઈ તપ પુંજ સહી, દેખત રઘુનાયક જન સુખદાયક સનમુખ હોઈ કર જોર રહી, કહેવાય છે ભગવાનના ચરણના સ્પર્શ કરવાને કારણે અહલ્યા પ્રકટ થઈ. અને અહલ્યા કેવી લાગતી હતી? પ્રકટ ભઈ તબ પુંજ સહી, અહલ્યાના શરીરમાંથી પ્રકાશ નીકળી રહ્યો હતો, તેજ નીકળી રહ્યો હતો. આજની સ્ત્રીઓ પોતાનું તેજ વધારવા માટે બ્યુટી પાર્લરમાં જાય, એ નજ નવું કઈ કઈક આપણને ખબર છે શું શું કરે, ફેશિયલ કરે, બ્લીચિંગ કરે, અનેક અનેક નત નવા તરીકા, મેકઅપ કરે પોતાના શરીરનો તેજ વધારવા માટે, બ્યુટીફુલ બનવા માટે બ્યુટી પાર્લરમાં જાય. આજે તમે જો આજે શહેરોની ગલીઓમાં મંદિર ભાગ્યે જ જોવા મળશે, પણ ગલી ગલીમાં શેરી શેરીમાં બ્યુટી પાર્લર હશે. સ્ત્રીઓને પોતાનું તેજ વધારવું છે, પણ એ બ્યુટી પાર્લરમાં જવાથી તેજ ન વધે. એ તેજ વધારવું હોય તો તપસ્યા કરવી પડે. અહલ્યાએ તપસ્યા કરી છે અને તપસ્યા કરવાને કારણે તેજ વધ્યું છે. તપસ્યા છે તેજ વધતા, તપસ્યા કરવી જોઈએ. અને અહલ્યા બંને હાથ જોડી એક નજરે ભગવાન શ્રી રામચંદ્રને જોઈ રહી છે. અહલ્યાને બોલવું તો છે, કંઈક સ્તુતિ કરવી છે, કંઈક બોલવું છે, પણ બોલી નથી શકતી. अति प्रेम अधीरा पुलक शरीरा
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 मुख नहीं आवही वचन कही अति सय बड़ भागी चरण ही लागी जुगल नयन जल धार बही अति
सय बड़ भागी चरण ही लागी जुगल नयन जल धार बही।
भगवान श्री रामचंद्र ने जोई अलिया ने रोमांच थवा मिलू એના શરીરના રૂમાટા બેઠા થવા માંડ્યા. અલ્યા મનમાં વિચાર કરે, હું કેટલી ભાગ્યશાળી છું, આજે સાક્ષાત ભગવાન મને દર્શન આપવા માટે આવ્યા છે. અલ્યા કઈ બોલી નથી શકતી, પણ આંખોમાંથી અજસ અવિરત અશ્રુ ધારા નીકળી રહી છે. પણ પછી અહલ્યાએ ધીરજ ધારણ કરી ભગવાનને કહી રહી છે,
अति निर्मल बानी अस्तुति थानी ज्ञान गम्य जय रघुराई
अति निर्मल बानी अस्तुति थानी ज्ञान गम्य जय रघुराई
मैं नारिय पावन जग पावन रावण रिपूजन सुखदाई
में नारिय पावन प्रभु जग पावन रावण रिपूजन सुखदाई.
अलिया भगवान ने स्तुति करे, हे प्रभु हूं तो एक अबला नारी छू अने हूं एक अपवित्र स्त्री छू, પણ પ્રભુ તમે તો જગતને પવિત્ર કરવા વાળા જગ પાવન છો. આજે તમારા ચરણની રજ મારા મસ્તક ઉપર આવી અને હું પવિત્ર બની છું. હે પ્રભુ, આજે તમારા દર્શન કરી હું ધન્યાથી ધન્ય થઈ ગયો છું. અલ્યાને એમના પતિની યાદ આવી રહી છે. ઘણી વખત પતિ પત્ની ઉપર ક્રોધ કરે અને ત્યારે પત્ની પતિ ઉપર ક્રોધ કરે અને કાતોક તો ઘર છોડીને વહી જાય, ઝેર પી લે. અહલ્યા કહી રહી છે, જ્યારે પતિ પત્ની ઉપર ક્રોધ કરે ને એમાં પતિના આશીર્વાદ હોય. કે છે,
મુનિ શ્રાપ જો દીના અતિ બલ કિના મુનિ શ્રાપ જો દીના અતિ બલ કિના મુનિ શ્રાપ જો દીના અતિ બલ કિના મુનિ શ્રાપ જો દીના અતિ બલ કિના.
મારા પતિએ મને જે શ્રાપ દીધો ને બહુ સારું કર્યું, કારણ કે જો પ્રભુ આમ તમારા દર્શન કરવા હોત તો કરોડો કરોડો જન્મ સુધી પણ ન કરી શકે, પણ મારા પતિના શ્રાપને કારણે પ્રભુ આજે તમે ચાલતા ચાલતા મારા આંગણે આવ્યા છો અને તમારા દર્શન થયા છે. અરે મારા પતિએ મને શ્રાપ નહીં, મારા પતિએ તો મને આશીર્વાદ દઈ દીધા હતા.
મુનિ શ્રાપ જો દીના અતિ બલ કિના મુનિ શ્રાપ જો દેના અતિ બલ કિના પરમાયનુગ્રહ મે માના દેખે ઉમરિ લોચન હરિ ભવ મોચન ઈહઈ લાભ શંકર જાના
ચાલ
અલિયા વારંવાર ભગવાનને પ્રાર્થના કરે. ભગવાન કે અલિયા તારે શું જોઈએ છે? જે જોઈતું હોય તે માંગી લે. ત્યારે અહલ્યા કે છે, પ્રભુ મારે કાંઈ નથી જોતું. ભગવાન વારંવાર કહેતે હૈ ક્યાં ચાહીએ ક્યાં ચાહીએ. અહલ્યા ના કહે. જ્યારે ભગવાન વારંવાર અહલ્યાને કહે છે ત્યારે અહલ્યા કહે છે, પ્રભુ તમારે જો દેવું જ હોય તો જેમ એક ભ્રમર રાત દિવસ એ કમળ ઉપર એની સુગંધ ગ્રહણ કરતો રહે, જેમ એક ભ્રમર કમળનો સ્પર્શ કમળનો સંગ છોડતો નથી, એમ હે પ્રભુ મારા મન રૂપી ભ્રમર તમારા ચરણોને પકડી રાખે, ક્યારે તમારા ચરણોને છોડે નહીં એવા આશીર્વાદ આપો. ભગવાન શ્રી રામચંદ્ર આશીર્વાદ આપે. અહલ્યાના હૃદયમાં ભક્તિ ઉત્પન્ન થાય અને પછી ભગવાન શ્રી રામચંદ્રની કૃપાથી અહલ્યાના પતિ જે લોકમાં હતા અહલ્યા એ લોકને પ્રાપ્ત થાય છે. ભક્તો મેં વાંચ્યું તો નથી પણ એક સંતના મોઢેથી સાંભળ્યું છે, જ્યારે પતિ અને પત્ની બંને એક સાથે ભક્તિ કરે ને ત્યારે મર્યા પછી પણ પતિ પત્ની ભગવાનના ધામમાં એક સાથે રહે, એક સાથે રહીને ભગવાનની સેવા કરે. એહી માતી સિનારી ગૌતમ નારી બાર બાર હરિ ચરણ પરી. જો અતિ મન ભાવા સોબરુ પાવા ગે પતિ લોક આનંદ ભરી. જો અતિ મન ભાવા સોબરુ પાવા ગે પતિ લોક આનંદ ભરી. પર સદ પદ પાવન શોકન સાવન પ્રકટ ભઈ તપ કુંજ સહી. પર સદ પદ પાવન શોકન સાવન પ્રકટ ભઈ તપ કુંજ સહી. ભગવાન શ્રી રામચંદ્ર અહલ્યાનો ઉદ્ધાર કરે. ગોસ્વામી તુલસીદાસજી અંતે પોતાનું એક વાક્ય જોડે છે. અસ પ્રભુ દીન બંધુ હરિ કારણ રહિત દયાલ તુલસીદાસ સઠ તેહિ ભજું. તુલસીદાસ સઠ તેહિ ભજું છાડી કપટ જંજાલ. ગોસ્વામી તુલસીદાસજી યાદ કરાવે છે, અસ પ્રભુ દીન બંધુ, આવા દીન ઉપર દયા કરવા વાળા, કારણ રહિત દયાલ, વગર કારણે કૃપા કરવા વાળા ભગવાન શ્રી રામચંદ્ર જો કૃપા કરતા હોય તો આપણા આ સઠ મનને સમજાવવું જોઈએ કે હે મન, તું રામચંદ્રના ચરણોમાં લાગી જા, આ સંસારની કપટ અને જંજાળને છોડી આપણા મનને ભગવાન રામના ચરણોમાં લગાડી દેવું જોઈએ. ભગવાન રામચંદ્રની અનેક અનેક લીલાઓ છે, જો સમય રહ્યો તો કાલે આપણે શ્રવણ કરશું, પણ એક લીલા આપણે શ્રવણ કરી આજના સત્રને વિરામ આપીએ. અને એ લીલા છે શબરી ઉદ્ધાર લીલા. એક કન્યા જેનો જન્મ રાજકુળમાં થયો હતો, જન્મથી હૃદયમાં ભગવાનની ભક્તિ, ભગવાન પ્રત્યે પ્રેમ, અને ભગવાનની કથા સાંભળવા માટે એ રાજકન્યાને સાધુ સંતોના સંગ કરવાની ઈચ્છા થાય, પણ રાજાની પુત્રી હોવાને કારણે એને એવો અવસર નહોતો મળતો. એ રાજકન્યાએ મરતી સમયે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ રાજકન્યામાં જન્મ લેવાને કારણે સંતોનો સમાગમ નથી થઈ શકતો, માટે જો બીજો જન્મ તમારે મને આપવો હોય તો એક શુદ્ર પરિવારમાં જન્મ આપજો કે જેથી સંતોનો સમાગમ કરી શકું. એ રાજકુમારી નો બીજો જન્મ એક શુદ્ર પરિવારમાં શબર કુળમાં થયો. શબરનો અર્થ થાય જે લોકો સુવરને ખાય, ડુક્કરને, એને શબર કહેવાય. શબર પરિવારમાં જન્મ લેવાને કારણે આ કન્યાનું નામ શબરી થયું. વાસ્તવમાં આનું નામ શબરી નહોતું, આ જાતિવાચક નામ છે. આપણે કહીએ ને પટેલ આવ્યા, તો એ પટેલ જે છે એ નામ નથી, એક સંબંધવાચક નામ છે. એમ શબરી જે છે એકચ્યુઅલી નામ નથી, એક જાતિવાચક નામ. શબરીનો જન્મ શબરી કુળમાં, શબર કુળમાં. જ્યારે ઉંમર થઈ 16 વર્ષની, એમના પિતાએ એના વિવાહ નક્કી કર્યા. વિવાહના આગલા દિવસે રાતે એના ઘરે અનેક બકરાઓને બાંધીને મૂક્યા. શબરીએ એની માને પૂછ્યું, માં આજે આપણા ઘરમાં આટલા બકરી અને બકરાઓ કેમ છે? માએ કીધું, બેટા આપણા પરિવારમાં એક વિધિ છે કે જ્યારે જાન આવે ત્યારે એ જાનને આ બકરા અને બકરીના માંસથી જમાડવાના. શબરીએ વિચાર કર્યો કે મારા એક જીવને કારણે મારા લગ્ન માટે થઈને આટલા જીવોની હત્યા થશે, મારે લગ્ન નથી કરવા. શબરી રાતો રાત ઘર છોડીને વહી ગઈ. કહેવાય છે કે ઘોર જંગલમાં માતંગ નામના ઋષિનો આશ્રમ. એ આશ્રમમાં બધા ઋષિ મુનિઓ સુતા હતા, સાધુ સેવા કરવાની રુચિ હતી. એ આશ્રમને સાફ કરી શબરી વહી ગઈ. આખો દિવસ ત્યાં ઋષિ મુનિઓ કથા કીર્તન કરે. જ્યારે ઋષિ મુનિઓ સૂઈ જાય ત્યારે શબરી આવે, આશ્રમને સાફ કરે. આવા 15 થી 20 દિવસ જ્યારે વીત્યા, માતંગ ઋષિએ જોયું કે કોક આપણી સેવા કરી રહ્યું છે. આપણી જેમને આલોન કરે છે તો કરવા દે ને, મફતમાં સેવા કોણ કરે? જો બીજાને આપણી સેવા આપવાથી આપણી ભક્તિ વહી જાય છે, આ એક વાત સમજી લેજો. એક તો આપણી ભક્તિના કાંઈ ઠેકાણા નથી, એક તો આપણી ભક્તિ થોડી ઘણી માંડ માંડ થતી હોય, એમાં જો આપણે આપણી સેવા બીજા કોઈને આપી દઈએ તો એ જે થોડી ઘણી ભક્તિ હોય એ પણ વહી જાય. એટલે ક્યારે પણ વૈષ્ણવ ભક્ત પોતાની સેવા બીજાને નથી કરવા દેતા, ક્યારે પણ નહીં. અને પોતાની સેવા જો બીજાને આપી, સમજી લેજો આપણી સાધના, આપણી ભક્તિ ગઈ. એકવાર હું મારા ગુરુ પાસે ગયો, સત્ય વાત છે, કીધું 7 થી 10 વર્ષ પહેલા મને જે ભક્તિમાં આનંદ આવતો હતો હવે એ આનંદ નથી આવી રહ્યો. ભગવત કથામાં જે રસ આવતો હતો એ રસ નથી આવી રહ્યો. કાર્ય તો ચલ રહા હૈ, લેકિન કાર્ય કે પછી જો આનંદ હૈ, સુખ હૈ, ઉસમે કમી હો ગઈ હૈ. ત્યારે મને એટલું જ કીધું કે તમારામાં જે હતું એ તમે બીજાને આપી દીધું. જ્યારે લોકો આપણી સેવા કરે, હૃદયમાં જે ભક્તિ સાધના હોય નષ્ટ થઈ જાય, કારણ કે એ સેવા પચાવવાની આપણી શક્તિ નથી. માટે એક સાધકને હંમેશા ધ્યાન રાખો, કોઈને સેવા ન આપો. માતંગ ઋષિ જાણતા હતા, કીધું આ સેવા કોણ કરી રહ્યું છે? એક દિવસ રાતે ઉજાગરો કરી જોયું તો એક સ્ત્રી આવે અને સાફ કરતી હતી. માતંગ ઋષિએ પકડી લીધી. એ શબરીએ હાથ જોડી પ્રાર્થના કરી. માતંગ ઋષિએ એમની કુટિયામાં એક જગ્યાએ સ્થાન એમને આપ્યું. રોજ શબરી ભગવત કથા સુને, ભગવાનનું નામ ગ્રહણ કરે. આમ કરતા કરતા અનેક વર્ષો વીતી ગયા. અને એક દિવસની વાત, માતંગ ઋષિ એ પોતાનો આશ્રમ છોડીને જઈ રહ્યા હતા. શબરીના હૃદયમાં બહુ દુઃખ થયું કે હે ઋષિ મુનિ, હે ગુરુદેવ, તમે જઈ રહ્યા છો, હવે હું અહીંયા એકલી શું કરીશ? ત્યારે માતંગ ઋષિ એટલું જ કીધું, શબરી મારે તો ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ આશ્રમથી ભગવાન પાસે જવું પડે છે, મારે તો જવું પડે છે, પણ શબરી તે મારી એટલી સેવા કરી છે, એટલી સેવા કરી છે, ભગવાન ચાલતા ચાલતા તારા આશ્રમે આવશે, સાક્ષાત ભગવાન પરબ્રહ્મ ચલતે ચલતે તમારે પાસે આવેંગે, એ મેરા વાદા હૈ. આટલું કોઈ માતંગ ઋષિ નીકળી ગયા અને ગુરુજીના વાક્ય ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. ગુરુજીએ કીધું તું ભગવાન આવશે, એટલે બીજા દિવસથી એ રસ્તો સાફ કરી, ફૂલ તોડી, રસ્તાને સજાવે, ભગવાન માટે અનેક ફળ ફૂલ લાવીને રાખે, સવારથી સાંજ સુધી રાહ જોવે, પણ ભગવાન આવે નહીં. બીજા દિવસે એટલા જ ઉત્સાહથી એ રસ્તો સાફ કરે, ફળ ફૂલ લાવે. ત્રીજા દિવસે, ચોથા દિવસે, પાંચમા દિવસે, આમ કરતા કરતા 60 વર્ષ વીતી ગયા. પણ 60મા વર્ષે પણ એટલો જ ઉત્સાહ જેટલો પેલા દિવસે હતો. અહીંયા ગુરુજીએ કીધું હોય કે તમને બહુ જલ્દી ભગવાન આવશે અને દર્શન દેશે, આપણે એક દિવસ વાટ જોઈએ, 2 દિવસ 3 દિવસ 10 દિવસ પછી વિચાર કરીએ, આ ગુરુ ખોટા છે, એનામાં કઈ લેવાનું નથી, આપણને વિશ્વાસ નથી રહેતો. પણ શબરીને વિશ્વાસ હતો. અને એક દિવસ ભગવાન રામચંદ્ર મનમાં વિચાર કરે અને અહીંયા શબરી ભગવાનની રાહ જોવે છે. શબરી રોજ સવારથી સાંજ સુધી ભગવાનની રાહ જોવે. એક સંતે બહુ સુંદર ગાયું છે, આવો શબરીના ભાવમાં, ઈ શબરીના શબ્દોમાં શબરી કેવી રીતે ભગવાનને યાદ કરે છે અને રાહ જોવે છે.
મનનો મોરલિયો રટે તારું નામ, મારી જો પડીએ આવો મારા રામ. મનનો रात दिवस मन सूझे नहीं का मारी जो पड़िए आओ मारा राम मनो मोरा लियो
गाइए सभी लोग दर्शन विना मारू दिल डोलू भाय छे
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 नहीं रे आवो तो वाला जाशे मारा प्राण जो पड़िए आओ मारा एक बार कावी पूरो हैया तेरी
दर्शन आपी दो एक बार झांकी करावी दो मारू जीवन धन्य थई जाय
एक बार वाला तारी झांकी जो थाय आसुना बिंदु थी जो तारा पाए बिंदु थी जो तार पाए
सुना बिंदु थी जो तार पाए
मांगो सदा तारा चरणों मावा मारी जो पड़िए आओ
बराबरी भगवान ने प्रार्थना करे, बारंबार भगवान ने पुकारे छे। मित्रों आ संसार में जेने जेने भगवान ने याद करा छे, साचा हृदय थी जो भगवान ने याद करिए ने, निश्चित भगवान दर्शन आपे। आम रोज शबरी भगवान ने प्रार्थना करे अने एक दिवसी पवित्र दिवस आवी गयो अने ई दिवसे भगवान श्री रामचंद्र शबरीनी ऊपर कृपा करवा माटे शबरीनी भक्ति थी प्रसन्न थई शबरीना आंगणे आवी रह्या छे। बोले श्री रामचंद्र भगवान की, भगवान श्री रामचंद्र आवे शबरी प्रसन्न थाय। शबरी भगवान नो स्वागत करे, शबरी भगवान ने बेसाड़े छे, अद्भुत स्वागत। શબરીની પ્રાર્થનાથી, સ્તુતિથી, શબરીની સેવાથી ભગવાન પ્રસન્ન થઈ શબરી પાસે આવે છે અને ભગવાન શ્રી રામચંદ્ર શબરીને બહુ સુંદર ઉપદેશ દે છે। ભગવાન શ્રી રામચંદ્ર શબરીને નવધા ભક્તિનો ઉપદેશ કરે, અદ્ભુત ઉપદેશ। આ સંસારમાં ઉપદેશ તો ઘણા લોકો પાસેથી મળે છે, પણ આજે શબરીને ભગવાન પાસેથી ઉપદેશ મળી રહ્યો છે। ભગવાને શબરીને ઉપદેશ દીધો અને એક ઘટના બહુ સુંદર ઘટી। શબરી ભગવાન માટે બોર તૈયાર કરીને રાખ્યા। શબરી પેલા બોર ચાખે, જો મીઠા હોય તો ભગવાનને આપે, ખાટા હોય તો ના આપે। ભગવાન તો શબરીના એઠા બોર ખાઈ લેતા હતા, પણ લક્ષ્મણજીને ન ગમ્યું। લક્ષ્મણજીએ કીધું કે આ ભગવાને શું ચાલુ કર્યું છે, આ ગામનું એઠું ખાવાનું। લક્ષ્મણજી શબરીને ખબર ન પડે એમ બોર ફેંકી દેતા હતા। ભક્તો, અમારે ભગવાન કાર્ય નહીં દેખતે હૈ, હમારે ભગવાન ભાવ દેખતે હૈ। શબરી ભગવાન કો જૂઠે બોર ખિલા રહી હૈ, ભગવાન એ નહીં દેખ રહે કે યે જૂઠા હૈ યા કૈસા હૈ, ભગવાન દેખ રહે શબરી કા ભાવ કૈસા હૈ। અદભુત ભાવ છે શબરીનો। ભક્તો, મેં વાંચ્યું તો નથી, પણ એક જગ્યાએ સાંભળ્યું છે સંતના મોઢેથી, આજે હૃદયમાં વાત આવી એટલે કહી દઉં। ભગવાન રામચંદ્ર વનવાસમાં 14 વર્ષ સુધી રહ્યા, અનેક અસુરોને માર્યા, રાવણનો વધ કર્યો। ભગવાન રામ અયોધ્યામાં પાછા આવ્યા, અને અયોધ્યામાં પાછા આવી ભગવાન રામ અયોધ્યાના રાજા પણ બની ગયા. પણ એક દિવસ લક્ષ્મણ એ અયોધ્યામાં અયોધ્યાના મહેલની અગાસી ઉપર બેઠા બેઠા લક્ષ્મણ બહુ ચિંતિત હતા અને એ ચિંતાની અવસ્થામાં મોટા ભાઈ રામને બોલાવ્યા. લક્ષ્મણ ચિંતામાં, રામે પૂછ્યું, લક્ષ્મણ આજે શું ચિંતા છે, તમે આજે કેમ ચિંતા કરો છો? લક્ષ્મણે કીધું, પ્રભુ મને એક ચિંતા એ છે કે આપણો જન્મ એક જ દિવસે થયો, આપણે બંને એક જ પિતાના પુત્ર છીએ, આપણી શિક્ષા પણ સાથે થઈ, દીક્ષા પણ સાથે થઈ, વનવાસમાં પણ સાથે ગયા, સાથે ભોજન કર્યું, સાથે રહ્યા, બધું સાથે કર્યું, પણ એક પ્રશ્ન મારા મનમાં થઈ રહ્યો છે કે મેઘનાદનું બાણ ભાઈ મને જ કેમ વાગ્યું, તમને કેમ ન વાગ્યું? જીવનમાં બધી ઘટના બરાબર, જીવનમાં બધી વસ્તુ એક સાથે બરાબર થઈ, પણ આ એક વસ્તુ મને બાણ વાગ્યું ને તમને કેમ ન વાગ્યું? પ્રશ્ન બહુ સારો હતો. ત્યારે ભગવાન શ્રી રામચંદ્ર લખનને યાદ કરાવે, લખન યાદ કરો, આપણે એક દિવસ વનવાસના સમયે સીતાને ગોતતા ગોતતા એક દેવી શબરીના આશ્રમે ગયા હતા, યાદ છે, આવે છે તમને? હા ભાઈ, એ દેવી શબરી આપણી માટે બોર તૈયાર કરીને રાખ્યા હતા, યાદ આવે છે? હા, એ શબરી ઈ બોર ચાખી ચાખીને આપણને ખવરાવતી હતી, યાદ આવે છે? હા. અને લખન, ઈ બોર હું તો ખાતો હતો પણ તું ફેંકી રહ્યો હતો, તને યાદ આવે છે? હા. લખન, ઈ શબરીના બોર ખાવાને કારણે મેઘનાદનું બાણ મને ન વાગ્યું, અને તે બોર નહોતા ખાતા માટે શબરીનું ઈ મેઘનાદનું બાણ તને વાગ્યું. ભલે તે ત્યારે શબરીના બોર ન ખાધા, પણ જ્યારે લખન તને મેઘનાદના બાણનો પ્રહાર થયો અને હનુમાનજી મહારાજ જ્યારે અહીંયા હિમાલયમાં આવ્યા, અને એ સમયે તે શબરીના આશ્રમે બેઠા બેઠા જે તે બોરનો ઘા કર્યો હતો, અને એ બોર એ પર્વત ઉપર જઈને સંજીવની બૂટી બનીને ઉગ્યા. આમ તો એ સમયે તે શબરીના બોર ન ખાધા, પણ જ્યારે મેઘનાદે તને બાણ માર્યું અને તારે એ શબરીના બોર ખાવા પડ્યા, અને એ શબરીના બોરથી ઉગેલી જડીબૂટી સંજીવનીથી તને જીવન પ્રાપ્ત થયું. લખન, આ છે શબરીની ભક્તિ અને શબરીના બોરની તાકાત. તાજે ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ, અહલ્યા ઉદ્ધાર, શબરીને દર્શન, આજે અનેક પ્રસંગો, અનેક લીલા, આપણે પણ આ ભક્તોની સાથે આનંદ મનાવીએ. બધા ઉભા થાય અને 5 મિનિટ કીર્તનમાં લાભ લે.
હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણા હરે
Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare Hare
Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare
Hare Krishna Hare Krishna 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 Hare Hare
સભી લોગ નાચીએ ગાઈએ
રામ રામ હરે હરે
હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે
कृष्ण कृष्ण हरे 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 राम